તારીખ 19/12/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 770 અને 771 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 447.
પરમાત્માની ભગવાનની દિવ્ય ધ્વનિમાં બધું રહસ્ય એક સાથે આવે છે. સમસ્ત જીવની માફક વાણીનો પ્રકાર તીર્થંકરની વાણીને હોતો નથી, અથવા કોઈ પણ સર્વજ્ઞ તીર્થંકર સિવાય પણ કોઈ સર્વજ્ઞ થાય અને એમની વાણી છૂટે એવું પણ બને છે. અરિયંત પદ 13મા ગુણ સ્થાને કેવું જ્ઞાન પ્રાપ્ત થાય બહારના ઉદયમાં ત્રણ પ્રકારના જીવ હોય છે. એક મૂક કેવડી કહે છે, એમને વાણીનો યોગ થતો નથી. સૌ ધ્યાનમાં શુક્લ ધ્યાનમાં પરિપૂર્ણ અંતર્મુખ થઈને જેટલું આયુષ છે એટલા કાળ પર્યંત સ્વરૂપમાં પરિપૂર્ણ સ્થિરતામાં યથાખ્યાત ચારિત્રમાં બિરાજમાન રહે છે. આયુષ પૂર્ણ થતા નિર્વાણ પામે છે. જેને તીર્થંકર પ્રકૃતિનું પૂર્વ નિબંધન કર્યું છે એવા મહાપુણ્યવંત સર્વજ્ઞ દિશામાં એમને સમૌસરણ અને 34 અતિશય અષ્ટ પ્રાતિહાર સહિત એવો 12મા ઉદય થાય છે. વાણી ફરે છે અને અનેક જીવો, લાખો કરોડો જીવો ધર્મદશાને પ્રાપ્ત કરે એવું નિમિત્ત થાય છે. બીજા જે મુનિઓ સ્વરૂપમાં લીનતા પ્રગટ કરીને કેવળ જ્ઞાન પ્રગટે છે અને સર્વજ્ઞ દિશાને પ્રાપ્ત કરે છે, એવા કોઈ કોઈ મુનીશ્વરોને અરિયંત પદમાં વાણીનો યોગ થાય છે અને એમને પણ સમોસરણ આદિની રચના થાય છે. સર્વજ્ઞ છે એટલે એને પણ દેવો આવીને સમોસરણ રચે છે અને ત્યાં પણ અનેક જીવો પોતાનું હિત કરે એવો પ્રસંગ બને છે. રામચંદ્રજી 14 વર્ષ વનવાસમાં હતા ત્યારે એક મુનિરાજ ઉપર જંગલમાં ઉત્સર્ગ ચાલતો હતો, એ એમણે દૂર કરેલો. ત્યાંથી પસાર થવાનું થયું, જોયું કે મુનિને કેટલાક ઉપસર્ગ કરી રહ્યા છે, તો એમણે પોતે તો સમર્થ પુરુષ હતા, ભલે સૈન્ય સાથે નહોતું તો પણ એ લોકોને મારી હટાવેલા, દૂર કરેલા. પછી જ્યારે પોતે અયોધ્યામાં આવીને રાજ સંભાળે છે એ દિવસોની અંદર લગભગ 17,000 વર્ષ રાજ કર્યું છે. જે મુનિનો ઉપસર્ગ એમણે દૂર કર્યો હતો એનું સમોસરણ અયોધ્યામાં આવે છે. અને પોતે માણી ત્યારે આ ભરત ક્ષેત્રમાં તીર્થંકર તો એક જ હતા, મુનિ સુવર્તનાથ ભગવાન વિશ્વમાં તીર્થંકર. કહે છે કે એ કેવળી એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત એવા સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં બધું રહસ્ય એક સાથે આપે છે. જેમ કે અહીંયા ભેદ જ્ઞાનનો વિષય કહેવો હોય તો એમ કે આ જે જ્ઞાન છે અને રાગ છે, એ જ્ઞાન રાગ સાથે જોડાઈને સંધિ કરે છે, એ સંધિ કરતો હોવા છતાં જ્ઞાન જ્ઞાનત્વ જ્ઞાન ભાવ પોતાનું જ્ઞાન પણ છોડતો નથી, એટલે કે રાગ સ્વરૂપે થતો નથી, અને રાગ રાગની જાત છે એ જ્ઞાનની જાતે થતો નથી, તેથી બંને જોડાતા હોવા છતાં બંને વચ્ચે આતરો રહે છે. એ આતરો રહે છે એને સાંધ કહે છે. એ સાંધ જો નજરે ચડે, એ સાંધ જો એના જ્ઞાનમાં આવે તો એ જ્ઞાનને પ્રજ્ઞા કહે છે. એ જ્ઞાનને શું કહ્યું છે? પ્રજ્ઞા છીણી કહે છે. અને એ પ્રજ્ઞા છે એનાથી રાગાદી છૂટા પડે છે, એટલે કે આ જ્ઞાન જાતિનો મારી જાતિનો ભાવ નથી, આત્મ ભાવ નથી, અનાત્મ જાતિનો ભાવ છે, એમ ત્યાં જ્ઞાનમાં જણાય આવે છે કે પોતાની જાતથી આ જુદી જાત છે અને હું જ્ઞાનમય સ્વરૂપે છું, કેવળ જ્ઞાનમય સ્વરૂપે છું, જ્ઞાન માત્રમય સ્વરૂપે છું, એવું ત્યાં ભિન્ન પડવાનું. જે કથન આવે આચાર્યોની કથનીમાં એવું જે કથન આવે આ વિશે ચાલ્યો છે સમયસારમાં મોક્ષ અધિકારમાં, તો એમાં અને ભગવાનની વાણીમાં એ જ વિષય આવે તો શું ફેર પડે એમ વિચારી આવે. વાણીનો વિષય ચાલે છે કેવળ જ્ઞાનની દિવ્ય ધ્વનિમાં એ જ વિષય આવે અને છદ્મસ્થની વાણીમાં એ જ વિષય આવે તો અનેક પાત્ર જીવોને દિવ્ય ધ્વનિ સાંભળતા જાણે એને એમ થાય ચારે બાજુથી રાગનું સ્વરૂપ બંધ રૂપે અને જ્ઞાનનું સ્વરૂપ આત્મા રૂપે આખે આખું જાણે મને ચારે બાજુથી બતાવી દે છે. એટલે એ જ વખતે અનેક જીવો ભિન્ન પડી જાય છે, લાખો જીવોને સમ્યક દર્શન થાય છે. કેમ કે એવી કોઈ વાણીની અંદર પણ વાચને કહેવાની વિશિષ્ટતા છે. છદ્મસ્થમાં એ વક્તા વક્તામાં ફેર પડે છે કે નહીં પડે? કોઈ બોલતા બોલતા છોથરાઈ જાય, કોઈને બોલવું હોય પણ એના શબ્દ જડે નહીં, અને કોઈને બોલવું હોય તો એક જ વાત ત્રણ બાજુથી કહી બતાવે, અને એક જ ભાવને કહેવા માટે અનેક શબ્દનો પ્રયોગ કરે એટલો શબ્દ ભંડોળ મળે એની પાસે. કોઈ યોગ જુદા જુદા હોય છે, સોક્ષમ પણ જુદા જુદા હોય છે. તો આ વાણીની નિમિત્તપણે તો કેવળ જ્ઞાન છે, સોક્ષમ નથી, મતિ શ્રુતનો સોક્ષમ નથી, પણ પરિપૂર્ણ જ્ઞાન છે, અને વાણી પણ સર્વોત્કૃષ્ટ છે. એવી ઉત્કૃષ્ટ વાણી કોઈ છદ્મસ્થને ગણધર ભગવાન સુદ્ધાને એટલી હદની વાણીનો યોગ હોતો નથી જેટલો કેવળ જ્ઞાનીને હોય છે. ત્રિલોકસારમાં એક જગ્યાએ એવો વિષય ચાલ્યો છે કે કેવળ જ્ઞાનમાં જે વસ્તુનું સ્વરૂપ આવે છે એનાથી અનંતમાં ભાગે વાણીમાં આવે છે, અને દિવ્યધ્વનિમાં જે વસ્તુનું સ્વરૂપ પ્રદર્શિત થાય છે, વ્યક્ત થાય છે, એનાથી અનંતમાં ભાગે બાર અંગમાં ગણધર દેવ રચે છે. જે શબ્દારૂઢ થાય છે, ગણધર ભગવાનની વાણી શબ્દારૂઢ થાય છે, એ શબ્દમાં આરૂઢ થયેલી અને નિરક્ષરી વાણી, એ બે વચ્ચે કેટલો આશરો કે અનંતમાં ભાગનો. એટલું બધું જે બારંગમાં વસ્તુનું સ્વરૂપ છે એ એટલી હદે આવ્યું છે વ્યક્ત થવાનું. અવ્યક્ત એટલું બધું રહી ગયું છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. પણ જાણનારને શ્રુત જ્ઞાન પ્રમાણ થાય તો એ પરોક્ષ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રમાણ જે છે પ્રત્યક્ષ એનું પરોક્ષ પ્રમાણ એ શ્રુત જ્ઞાન પ્રમાણ છે. એટલે વસ્તુનું સ્વરૂપ સમજનારને એમ થાય છે કે મને આખું વસ્તુનું સ્વરૂપ સમજાયું, પૂરું રહસ્ય ભગવાને કહ્યું અને મેં જાણ્યું અભેદપણે. શુદ્ધ પછી ભલે ગણધરની વાણી બાર અંગને કહેનારી હોય તોય તે એનાથી અનંત ગુણ વસ્તુનું સ્વરૂપ વ્યક્ત થાય છે. એનાથી અનંત ગુણ કેવળ જ્ઞાનમાં છે, આટલું જ્ઞાનમાં વાણીની અંદર વચ્ચે આત્રો છે. તેથી એ વાણીના યોગમાં જાણે કે પોતાના પુરુષાર્થને વાણી ઉત્પન્ન કરતી હોય, પોતાના પરિણમનને જાણે કે વાણી પરિણમાવતી હોય છે, નહીં એટલું બધું સદ્રષ્ટું ને એટલો બધો મેળ છે કે સાધકો બે પદાર્થની ભિન્નતા જાણવા છતાં પછી મહિમા એવો જ કરે છે કે આપે તો અમને તારી દીધા, ન્યાલ કરી દીધા, હવે આપને તો અમે જે કાંઈ સ્તુતિ ભક્તિ કરીએ એનું કોઈ પ્રમાણ હોય શકે નહીં કે આ વધારે છે કેમ છે ઓછું છે, એટલી જ ભક્તિ આવે છે. રાગની સ્થિતિ છે એટલે રાગ પણ એવા જ પ્રકારે ઊંચો છે કે જાણે કે માપ રાખતો નથી, કેમ કે એને મર્યાદા તોડી ને રાગે તો મર્યાદા તોડી કે આપે તો અમારું પરિણમન કરી દીધું છે, આપે તો અમારું જીવન કરી દીધું છે. કહે છે કે અમે આંધળા હતા, આપે અમે તમને દેખતા કર્યા. કહે છે અમે શ્લોક આવે છે માધવ પણ કે છે, ઘણા નામ છે. આમાં હરિવંશ પુરાણ માં એમને માધવ કહે છે, વાસુદેવ કહે છે, બધા નામ આવે છે. એવી વાણીની ઉત્કૃષ્ટતા છે. ઉત્કૃષ્ટ શ્રોતાનું જેટલી સમજવાની યોગ્યતા હોય આ એક ગજબ પ્રમાણ કાઢ્યું છે ગુરુદેવે પોતાના જ્ઞાનમાંથી. ઉત્કૃષ્ટ શ્રોતાની જેટલું સમજવાની યોગ્યતા હોય તે બધું ભગવાનની વાણીમાં એક સાથે આવી જાય. કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રોતા હોય કે જેનું જ્ઞાન, ગણધર ભગવાન ઉત્કૃષ્ટ છે શ્રોતા, ત્યાં આખા સમવસરણમાં ભગવાનના જેટલા ગણધરો છે એક ગણધર હોય એવું કઈ નથી. મહાવીર સ્વામીને પણ ગૌતમ ગણધર હતા, એ મુખ્ય ગણધર હતા. પછી એ સિવાય પણ બીજા ગણધર હોય છે અને હતા. અનેક ગણધરો હોય છે, એ બધા ઉત્કૃષ્ટ શ્રોતા છે, ઉત્કૃષ્ટ પાત્રતા ધરાવનારા છે, ઉત્કૃષ્ટ પાત્ર છે. તો એ છઠ્ઠે સાતમે ગુરુસ્થાને આરૂઢ સર્વોત્કૃષ્ટ આચાર્યો છે, જે આચાર્ય પદ છે અરિયંત પૂછીને, એમાં ગણધર્મનું પદ આવી જાય છે. આચાર્ય એ કોઈ ઉપાધ્યાય સાધુના પદમાં નથી. એ ઉત્કૃષ્ટ શ્રોતાને સમજવાની જેટલી યોગ્યતા હોય, ગણધરદેવને સમજવાની યોગ્યતા હોય, એ જેટલું સમજી શકે ક્રમે કરીને, એકનું એક સાથે કહેવાય જાય છે ભગવાનની વાણીમાં. ઠીક, આપણે તો આજે ભેદ જ્ઞાન નો દ્રષ્ટાંત લીધો કે ભેદ જ્ઞાન માં આવું કહે સદમસ્થની વાણીમાં, મોક્ષ અધિકારમાં કુંકુન ભગવાન, તો કેવળ જ્ઞાન માં તો જેને હાથમાં પકડાવી દેતા હોય રાગ ને જ્ઞાન જુદા જુદા જોવા રહ્યા. આ રાગ છે ને આ જ્ઞાન છે, આટલા જુદા છે, આમ એની શાન છે, આમ છૂટા પડે છે, એવું જુદું પાડી નાખે એમ લાગે. સાંભળનારને, ભેદ જ્ઞાન થનારને એવું લાગી જાય, એ જ ભક્ત. એથી માંડીને એ તો એક ચાલુ દ્રષ્ટાંત લીધો આપણે જે વિષય ચર્ચાય છે. પણ ગુરુદેવ કહે છે કે ઉત્કૃષ્ટ શ્રોતા જે ગણધર દેવ છે એનું જેટલી સમજવાની યોગ્યતાનો ક્ષોક્ષમ છે, દરિયા જેવો ક્ષોક્ષમ છે, બાર અંગને અંતર્મૂર્તમાં રચે છે. બાર અંગની રચના અંતર્મૂર્તમાં થાય એવું એક સાથે વાણીમાં આવી જાય છે. એક જ વખતે જાણે કહે છે આટલું બધું. બાર અંગની વાત તો એક વખતે કહી દે છે જાણે. દેખાય, શું કરવાનો દેખાય, સુકૃત જ્ઞાની ને કેવળ જ્ઞાન જેટલું જ દેખાય. સુકૃત જ્ઞાની ને કેવળ જ્ઞાન જેટલું દેખાય, ભેદ એટલા ન પડે, પણ અભેદ પણ એ તો એટલું જ દેખાય, જરાય ઓછું નહીં એમ. એ સૂત્ર છે ઉમા સ્વામી ભગવાન, સર્વ દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય શું, એવું એક સૂત્ર છે. સર્વ દ્રવ્ય પર્યાય શું, ત્યાં જ્ઞાનનો અધિકાર ચાલ્યો છે અને શ્રુતનો વિષય, શ્રુત જ્ઞાનનો વિષય ચાલ્યો છે કે શ્રુતનો વિષય કેટલો સમ્યક શ્રુતનો, મિથ્યા શ્રુત છે અજ્ઞાની એની વાત નથી, ત્યાં સમ્યક શ્રુતનો વિષય કેટલો કે સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાય શું બાકી રહ્યો. જો કેવળ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાય છે તો શ્રુત જ્ઞાનનો વિષય પણ સર્વ દ્રવ્ય ને સર્વ પર્યાય છે. ક્યાં ફેર પડ્યો કે પ્રત્યક્ષ ને પરોક્ષ આથી દેખાય, દેખાણા વગર કહ્યું છે. અધરથી ગપ્પું માર્યું છે કઈ એવું તો નથી, કઈ બરાબર ખ્યાલ આવે. મગજ નાનું છે ક્યાંથી રહે, પેલું પાંચ લીટર નું હોય, 500 લીટર ની ટાંકી આવે તો ક્યાંથી હમાય. ક્ષોક્ષમ છે વર્તમાનમાં જીવોનો ખાબો છે આ જેટલો ક્ષોક્ષમ છે, અને શ્રુત જ્ઞાન નો વિષય મોટો સમુદ્ર જેવો છે. ખાબોચિયામાં સમુદ્ર ક્યાંથી આવે એવી વાત છે. હા, ક્ષોક્ષમ ભાવ છે છતાં એનું એટલો સાતિશય છે, સમ્યક શુદ્ધ જ્ઞાન નો એ અતિશય છે. એમ છે સર્વદ્રવ્ય પર્યાય ને સ્વીકારે છે. છે દ્રવ્ય ને ક્યાંથી જાણે? છે દ્રવ્ય ત્રણેય કાળ છે એમ ક્યાંથી જાણે છે? શુદ્ધ જ્ઞાન એમ છે. બેના પ્રગટ થયેલા ગુણ સરખા, જેમ કે મુખ્ય ગુણો લેવાય છે મુનિરાજ ના 108 અને તીર્થંકર ભગવાન ના અરિહંત ભગવાન ના 1008, તે બંને ને 1008 મુખ્ય ગુણો છે. એમાં સામાન્ય કેવળી ને 1007 નથી, એક ઓછો નથી, 1008 મુખ્ય ગુણો છે. એટલે આ ગ્રંથમાં ગુણ ની સંખ્યા 1008 રાખી છે. પૂર્ણ પદે 1008 ગુણ પ્રગટ છે ને, આપણે એમાં 1008 ગુણ લીધા છે. કેવળી ના જ્ઞાન નો ખ્યાલ આવે, કેવળી ના વાણી નો ખ્યાલ આવે, કેવળી ના સમોસરણ નો ખ્યાલ આવે.
પાઠ કરતા હોય
તો પણ એમને પોતાની જાતિ સ્મરણ ન હોય તો પણ શુદ્ધ જ્ઞાન માં ભાસ આવે. શુદ્ધ જ્ઞાન માં એનો ભાસ થઈ શકે છે. અને એ તો જઈને આવ્યા છે ને ન જઈને આવ્યા હોય તો એ શુદ્ધ જ્ઞાનમાં ભાસ થઈ શકે છે. ઠીક, ન જઈને આવ્યા હોય તો એ શુદ્ધ જ્ઞાનમાં આવી કેવળીની વાણી હોય છે એવું ભાષમાન થઈ શકે છે. આ તો જઈને આવેલા છે, નજીકનો જ પરિચય છે. એ લાંબુ કાળથી છીટું ભીડ્યું નથી, 6 વર્ષનું છીટું નથી ભીડ્યું. પેલી સ્કેચ પેન આવે છે જાડી લીટી સરખી દેખાય એવી, પાતળી નહી, એક લીલા રંગની લીટી દોરો બરાબર વચ્ચે કઈ જગ્યા રાખ્યા વગર. બીજી લાલ રંગની સ્કેચ પેન લે અને લીટી દોરો, પણ વચ્ચે કાંઈ નહીં, સફેદા દેખાવી કાગળની નજરી એકદમ અડીને જોઈન્ટ. હવે બે જોડાઈ ગઈ છે, એને લાલ છે તે લીલી નથી ને લીલી છે તે લાલ નથી, પણ એટલી બધી નજીક છે કે વચ્ચે કાંઈ જગ્યા નથી. તો કે વચ્ચે કાંઈ જગ્યા નહીં હોવા છતાં બે જુદું પડે એવો સાંધો દેખાય છે. જગ્યા નથી દેખાતી, કોઈ સાંધો તો દેખાય છે કે અહીંથી લાલ છે ને અહીંથી લીલી છે. એને જો બરાબર બારીકાઈથી જોવે કે ક્યાં લાલપણું પૂરું છે ને ક્યાં લીલાપણું પૂરું છે, તો આ બાજુનો બધો ભાગ અહીંથી આ બાજુનો બધો ભાગ લીલો, અહીંથી આ બાજુનો બધો ભાગ લાલ. એમ જ્ઞાન અને રાગ એક જીવની અવસ્થામાં એટલા નજીક છે. અને જ્ઞાન જ્ઞેયરૂપ રાગને, રાગરૂપ જ્ઞેયને જાણી રહ્યું છે એટલું બધું નજીક છે. છતાં આ રાગ અને આ જ્ઞાન એમ માત્ર જ્ઞાનને પકડનારી જે પ્રજ્ઞા છે એ પોતાની મર્યાદા વેદનથી પકડતી હોવાથી, અને જ્ઞાન વેદનમાં રાગનો અભાવ હોવાથી અહીંથી રાગ નથી આ જ્ઞાન વેદન પર્યંત જ જ્ઞાન છે ને ત્યાંથી પછી રાગ નથી, રાગ બીજી બાજુ છે, એની દિશા આ બાજુની નથી. વેદનથી જુદું દેખાય છે, દિશાથી જુદું પડે છે. ત્યાં જ્ઞાન અંતર્મુખ છે, જુદું પડનારું જ્ઞાન અંતર્મુખ છે, અને રાગ છે એ બહિર્મુખ ભાવ છે. એમ બે વચ્ચેની સાંધથી બેની જાત, બેની દિશા અને વેદન અને અવેદનની અપેક્ષાએ આખું જુદું પડી જાય છે, બરાબર જુદું પડી જાય છે. એવું જે ભેદ જ્ઞાન છે એ કેવળીની વાણીમાં સાંભળવા મળે તો ફટાફટ જેમ ફટાકડા ફૂટે એમ હજારો જીવોને ભીન પડી જાય છે, સમીર દર્શન થાય છે. પાત્રતા વગર ન થાય, એ જ વાણી બધાને મળતી હોય એ વખતે. અને આ જીવન અનંત વાર આ તો મારી આવ્યો છે, આપણે તો માથે લેવું નથી. સ્વપર પ્રકાશક તો જ્ઞાન એક જ છે, એક જ જ્ઞાન સ્વપ્રકાશક છે અને તે જ જ્ઞાન પર પ્રકાશક છે. એ તો એક જ જ્ઞાન નું સ્વરૂપ જ આખું એવું છે, એમાં બે પણ નથી. જે જ્ઞાન ની પર્યાય પ્રગતિ જેમ કે દીવો પ્રગટ્યો તો દીવો પ્રકાશિત થયો, દીવો પ્રકાશિત થયો અને ઘટપટ આદિ પણ જે નહોતા પ્રકાશમાં તે પ્રકાશમાં આવ્યા. તો ઘટપટને પ્રકાશવું અને પોતાને પણ પ્રકાશવું, પ્રકાશવું એટલે જાહેર કરવું, પ્રસિદ્ધ કરવું. બીજા પદાર્થોને પણ પ્રસિદ્ધ કર્યા અને પોતાને પણ પ્રસિદ્ધ કર્યો દીવાએ, એવું જે દીવાનું કાર્ય છે એમાં બે વિભાગ નથી. એમ જ્ઞાનમાં એક સાથે પોતાને પણ વેદનથી પ્રસિદ્ધ કરે છે અને જાણીને બીજાની પણ પ્રસિદ્ધિ છે, પ્રસિદ્ધિ કરે છે કે બીજા પદાર્થોની પણ હિયાતિ જગતમાં છે મારા સિવાય. એમ બંનેનું જાણવું થાય છે એક જ સ્વભાવથી, એક જ પર્યાયથી, એમાં દ્વૈત નથી. એ કહેવામાં બે ભલે બેની અપેક્ષા આવે છે, પર પ્રકાશકમાં પરની અપેક્ષા આવે છે, પણ એ ભાવ દ્વૈત રૂપે નથી, ભાવ અદ્વૈત રૂપે છે. ભાવમાં બે પણ નથી, ત્યારે રાગ અને જ્ઞાન તો ભાવ જ બે જુદા જુદા છે, તદ્દન એક આત્મભાવ છે ને એક અનાત્મભાવ છે. એકને સ્વભાવ સાથે મેળ છે ને એકને જળ પ્રકૃતિના સ્વભાવ સાથે મેળ છે. પ્રકૃતિના ભાવે ને ભાવ સાથે મેળ ખાય એવો ભાવ છે, આત્માના સ્વભાવ સાથે એનો મેળ નથી ખાતો. મને દ્રવ્ય પરિણમ છે તો પણ રાગાદિ ભાવની મલિનતા એવી છે કે જેને દ્રવ્ય સ્વભાવથી વિરુદ્ધતા છે, વિરુદ્ધ પરિણમન છે. એ સ્વભાવને અનુકૂળ પરિણમન નથી પણ વિરુદ્ધ પરિણમન છે, એમ છે. વાણીની ભગવાનની વાણીમાં એવું રહસ્ય આવે છે કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રોતાની જેટલી સમજવાની યોગ્યતા હોય તે બધું એક સાથે. હજી તો ગણધર ભગવાનને તો એટલો ક્રમ પડે અંતર્મુહૂર્ત લાગે, દિવધનીને એટલું કહેતા અંતર્મુહૂર્ત ન લાગે, એટલું અંતર્મુહૂર્ત ન લાગે, જાણે એક સાથે એટલું કહે છે એમ ગણધરદેવને લાગે. જેટલું અંતર્મુહૂર્તમાં બાળકની રચનાનો સૂક્ષ્મ અહીંયા વર્તે છે એટલું તો ભગવાન એક સાથે કહી દે છે એમ લાગે. ઠીક, એ શ્રુત જ્ઞાન જ છે ને, એ પણ ગંધર્વદેવ નું શ્રુત જ્ઞાન છે. બીજા શ્રોતાઓને, સમ્ય જ્ઞાનીઓને પણ એવો જ અનુભવ થાય છે. એવી કેવળની વાણી હોય છે કે સાંભળનાર ત્યાંથી એને ઉપયોગ ફેરવી ન શકે, ચોંટી જાય. જ્યાં વાણી ખરવાની શરૂ થાય, લાખો કરોડો જીવો આપસમાં કોઈ વાત કરે નહીં, કોઈ ચર્ચા કરે નહીં, કોઈ આપસમાં કોઈની હાંસ જાણે કે સામે જોતા નથી. ભગવાનનું સ્વરૂપ એવું હોય છે, જે વાણી એવી હોય છે એવું સ્વરૂપ એવું હોય છે કે એને જોનારે એમાં જ ઠરી જાય. જાણે ત્યાંથી ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ ફેરવવો ગમે નહીં, એવું રૂપ, એવું નમણાશ, એવી સુંદરતા, એવી મને તેજસ્વીતા પણ માણસ નથી કહેતા. એવી સુંદર લીલું છમને હરિયાળો પ્રદેશ છે કે જોતા આંખ ઠરે છે એમ નથી કહેતા. એકદમ લીલું ગુંજાર જેવું હોય એમ લાગે ને કે અહીંયા તો બધી એટલી સરસ ગ્રીનરી છે. ભગવાનનું સ્વરૂપ તો એટલું બધું, સ્વરૂપ શાંતિથી યુક્ત છે કે જોનારની એટલી વાણીનું નિમિત્ત પણ એટલું. એ તો જાણે જગતના બધા જ યોગ્ય પરમાણુઓ અહીંયા આવીને બેસી ગયા. જાણે એક મૂર્તિ એવી આખી છે, બધા જ એવા સુયોગ્ય પરિણામની એક મૂર્તિ, તે અરિહંત સર્વજ્ઞનું ત્યાં દેહનું એવું ને વાણીનું એવું મૂર્ત સ્વરૂપ હોય છે. ખસે નહીં કોઈ ત્યાંથી, ઉપયોગથી દ્રવ્યથી ખસે નહીં, ભાવ છે એને દ્રવ્યથી ખસે નહીં. વાણી બંધ થાય પછી ભલે બીજી પ્રવૃત્તિ કરે, પછી તો આપસમાં ચર્ચાઓ કરે, ધ્યાન સાંભળ્યું આમ આવ્યું. કોઈ પોતપોત, દરેકને પોતપોતાના યોગ્યતા અનુસાર વાત આવી છે, પછી ચર્ચા કરે. અને આચાર્યો હોય તો એના સભા મંડપોમાં પાછા વ્યાખ્યાનો પણ થાય, પણ એ ભગવાનની વાણી ન ચાલતી હોય ત્યારે. એ પણ સમજાવે બીજા જેવું, ભગવાને આમ કહ્યું, હમણાં વાણી પૂરી. ત્યારે તો પિન ડ્રોપ સાયલન્સ ની જે ઉપમા છે એ ઓછી પડે એવી શાંતિ હોય છે, એટલી શાંતિ હોય. સમોસરણમાં તો બહુ વિશાળ 12 યોજનની ત્રિજ્યા વાળા સૂક્ષ્મ હોય સમોસરણ હોય છે. એની અંદર સ્વભાવમાં બેસવાના સ્થાન, અમુક મંડપો હોય છે ત્યાં. એ સિવાયના કાળમાં પણ ચર્ચાઓ, વ્યાખ્યાન ચાલે. ભગવાન નું સમોસરણ 500 ધનુષ ઊંચે હોય છે પૃથ્વીથી. આ જમીન ઉપર પાયો બાયો નાખી, ચૂનો સિમેન્ટ નાખીને કોઈ પાણો બાણો મૂકીને દિવાલ કરવી પડે, એવી દેવોને પરિશ્રમ કરવાની પરિસ્થિતિ નથી. 500 ધનુષ ઊંચે સમોસરણની રચના, એથી 500 ધનુષ ઊંચે ગંધકુટી ઉપર છે. સ્વરૂપ ધ્યાન સૂચિત છે અને અંતર્મુખપણું જે અનંતકાળથી જીવને સૂજ્યું નથી, અમૂર્ત પરિણમન છે જીવનું અંતર્મુખી, એનું કોઈ મૂર્ત સ્વરૂપ હોય ને એની કોઈ મૂર્તિ હોય તો તે સર્વજ્ઞને સાક્ષાત જે દશા છે અરિયંદ પદની એ સમોસરણમાં જોવામાં આવે છે. રાજગ્રહી ગયા હતા આપણે, રાજગ્રહી ચોવીસે ભગવાન ના સમોસરણ ત્યાં આવે છે, આવેલા છે ભૂતકાળમાં, નજીકમાં નજીક તો ભગવાન મહાવીર સ્વામી નું સમોસરણ જે પાડી છે નાની પાંચ, એના ઉપર 500 ધનુષ ઊંચા, ક્ષેત્રની અપેક્ષા એ ક્ષેત્રને વિશિષ્ટ ગણવામાં આવે છે. અહીંયા ભગવાનની વાણીનો ધોધ, આત્માને બતાવનારી વાણીનો ધોધ માર ઉપદેશ અહીંયા ચાલતો હતો એક કાળે, અને હજારો લાખો જીવોને અહીંયા સ્વરૂપ પ્રાપ્તિ થવાનું બન્યું છે. એટલે તીર્થ સ્થાન કહેવામાં આવે છે, જ્યાંથી તર્યા તે સ્થાનને પણ તીર્થ કહેવામાં આવે છે. સ્વામી કાર્તિકેયાન પરીક્ષાની 251 મી ગાથા ઉપરના પ્રવચનમાંથી. જ્ઞાન છે, જ્ઞેય પણ છે, કોઈ થી કોઈ નથી. વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે, તેમાં આ નહીં એવું જ્ઞાનીને નથી. ઠીક અઠીક કરી અટકવું તે જ્ઞાનનું કાર્ય નથી. જ્ઞાન સ્વભાવિક પરિણમતું, સ્વભાવ અંશે પરિણમેલું જ્ઞાન જ્ઞાતાપણે માત્ર જ્ઞાતા ભાવે રહેતું જ્ઞાન છે. તે જ્ઞાન જ્ઞાન છે. જે કોઈ પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે તે સર્વ કાંઈ અન્ય છે, તે બધું જ્ઞેય છે. એમાં જ્ઞાનથી જ્ઞાન છે અને જ્ઞેયથી જ્ઞેય છે, જ્ઞાનથી જ્ઞેય નથી અને જ્ઞેયથી જ્ઞાન નથી. જ્ઞાન અને જ્ઞેયના બંનેના સ્વરૂપ અસ્તિત્વ એકદમ સ્વતંત્ર છે, કોઈથી કોઈ નથી. જ્ઞાન છે એટલે જ્ઞાન સ્વતંત્રપણે જ્ઞાન છે. જ્ઞેયને જાણે છે માટે જ્ઞાન એમ પણ નહીં. જ્ઞાન પોતાના શક્તિથી, પોતાના સામર્થ્યથી, પોતાના અસ્તિત્વમાં રહેલું છે, નિરપેક્ષપણે, કોઈની અપેક્ષા રાખતો નથી. જ્ઞેય છે તો કે આ જ્ઞેય જ્ઞાનમાં જણાય છે માટે જ્ઞેય છે એમ નહીં. જ્ઞેય તો એનું નામ પાડ્યું છે બીજા જ્ઞાનમાં જણાવવાનું પોતાનું સામર્થ્ય હોવાથી. શું જણાવવા યોગ્ય એવું પોતાનું જે સામર્થ્ય, તે ગુણથી, તે ધર્મથી તેને જ્ઞેય પણ કહીએ, પ્રમેય પણ જ્ઞેય પણ. પણ છે એ પોતાથી, જ્ઞાનને લીધે નથી, કોઈથી કોઈ નથી. જ્ઞાન અને જ્ઞેય એ કોઈથી કોઈ નથી.
પુસ્તક છે તો જાણ્યું ને જ્ઞાન, પુસ્તક છે તો મારા જ્ઞાને જાણ્યું કે પુસ્તક
છે માટે જાણ્યું એવું ખરેખર જ્ઞાનમાં નથી. લોકાલોક છે તો એને જાણનારું કેવળ જ્ઞાન છે એમ નથી, અને કેવળ જ્ઞાન છે તો એને જણાવનાર લોકાલોક છે એમ પણ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ઘણાને જાણનારું જ્ઞાન ઘણાને કારણે ઉત્પન્ન થયું હોય તો ઘડો ફૂટી જાય ત્યારે જ્ઞાન ફૂટી જવું જોઈએ એમ બનતો
નથી.
એ તો કેવું છે કે કોઈથી કોઈ નથી. વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે. અમારું વર્તમાન જ્ઞાન અમારા જ્ઞાન સામાન્ય સ્વભાવ તરફ વળીને જાણે છે. શું જાણે છે? કે આ મારા સ્વભાવમાંથી મારો પ્રાદુર્ભાવ છે, મારી ઉત્પત્તિ છે. અહીંયા ભંડાર ભર્યો છે જ્ઞાનનો, એમાંથી જ્ઞાન આવે છે. જ્ઞેયને જાણીને જ્ઞેયમાંથી તો કઈ મારું જ્ઞાન આવતું નથી. બહુ એકદમ અધ્યાત્મની ઊંચી શૈલી છે કે જ્ઞાન જ્ઞેયને જાણે છે ત્યારે જગતના સામાન્ય પ્રાણીઓ એમ જાણે છે કે આ સાંભળ્યું માટે જ્ઞાન થયું. ના ના, જ્ઞાનીઓ એમ જાણે છે કે અમારા જ્ઞાન જ્ઞાન સ્વભાવ તરફ વળીને મારું જ્ઞાન જાણવાનું કામ કરે છે. ગુરુદેવ ને પહેલામાં પહેલા એ રીતે સમજાય છે કે જ્ઞાન જ્ઞાન થી થાય છે, જ્ઞાન ગુરુ થી થતું નથી, જ્ઞાન શાસ્ત્ર થી થતું નથી. ત્રણ બોલ થયા, નાસ્તિ થી બે, નાસ્તિ થી એક. જ્ઞાન જ્ઞાન થી થાય છે, જ્ઞાન ગુરુ થી થતું નથી, જ્ઞાન શાસ્ત્ર થી. અને તપાસે તો ખબર પડે, અંદર વળીને જુએ તો ખબર પડે કે આ જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું. કોઈ ગુરુએ આ જ્ઞાનની ઉત્પત્તિ કરી, કોઈ શાસ્ત્રે આ જ્ઞાનની ઉત્પત્તિ કરી. કે જ્ઞાનની પર્યાય તો જે પરિણમન થયા કરે છે એ તો આપોઆપ જ થાય છે, કોઈના વિના જ થાય છે, કોઈથી થાય છે એમ છે. કાલની ચર્ચાનો થોડોક આમાં વિષય આ નહીં એવું જ્ઞાનમાં ન હોય એમ એક પ્રકાર છે. આ નહીં એવું જ્ઞાનમાં ન હોય, કાલ ચર્ચા છે. આ નહીં એમ ન હોય જ્ઞાન ને, તેમાં આ નહીં એવું જ્ઞાની ને નથી. આ એટલે કોઈ જ્ઞેય ન હોય એવું જ્ઞાની ને નથી. એ જ્ઞાનનો પ્રકાર છે પરિણમનનો. સાધકના જ્ઞાનમાં બે અંશ છે અને બે અંશમાં બે પ્રકાર છે. એક જ્ઞાનનો અંશ એમ પરિણમે છે, થોડો વિષય સૂક્ષ્મ છે. એક જ્ઞાનનો અંશ એમ પરિણમે છે કે જ્ઞાતા દ્રષ્ટા છું, આ નહીં કે આ હો કે આ ન હો એ વાત કોઈ મને મારે છે નહીં. એક જ્ઞાનનો અંશ એના સાધકત્વના અને બાધકત્વના પ્રકારોનો વિધિ નિષેધ પણ કરે છે. જેમ કે જ્ઞાની ઈચ્છે છે કે મને કુસંગ ન હો સત્સંગ હો, અથવા જ્ઞાની ઈચ્છે છે કે મને જગતની પ્રવૃત્તિ ન હો, મને તો નિવૃત્તિથી મારા આત્માનું કાર્ય થાય એ જ પ્રકાર મારા પરિણામ. એવા જ સંયોગો કે હું મારું કાર્ય કરું, જગતની પ્રવૃત્તિ સાથે મારે કાંઈ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા ન હોય. તો બહારની અંદર એ જ્ઞાનની જે પ્રવૃત્તિ છે એ વિધિ નિષેધ કરે છે. તો જ્યારે કોઈ નિમિત્ત પ્રત્યે ઉપયોગ ગયો તો એ નિમિત્તનો બરાબર વિવેક કરી જાણે છે. ત્યાં એ રાગ દ્વેષ કરે છે એમ મુખ્યપણે લેવાતું નથી. છે રાગ દ્વેષ ખરો ચારિત્ર મૂળનો, ત્યાં જેનો આદર કરે છે તેના પ્રત્યે રાગ છે અને જેનો નિષેધ કરે છે તેના પ્રત્યે દ્વેષ છે, પણ એ માત્ર ચારિત્ર મૂળનો એટલો અલ્પ છે એટલે ત્યાં એને એમ નહીં ગણતા. એ જ્ઞાન વિવેક કરે છે એમ કહેવાય છે. સારો શબ્દ પ્રયોગ થાય છે ત્યાં. જો ભાઈ એ જીનાલયનો આદર કરે છે અને મસ્જિદનો નિષેધ કરે છે, એક રસ્તે નીકળતા બે આવે, જીનાલય પણ આવે અને મસ્જિદ પણ આવે, પણ જીનાલય આવે ને એનો ઉપયોગ જાય તો એને ભગવાન અંદર બિરાજે છે, એને નમવાનો ભાવ થાય. મસ્તક નમે કે ન નમે પણ પર્યાયમાં તો નમ તો એને જીનાલય પ્રત્યે રાગ છે ને મસ્જિદ પ્રત્યે દ્વેષ છે કે હા ચારિત્ર મૂળનો તો છે, એમાં કઈ ના પાડવાની નથી, પણ છતાં એને રાગ દ્વેષ નથી કહેવાતા. તેને વિવેક કરે છે એમ કહેવાય છે. બે વચ્ચે વિવેક કરે છે કે આ આયતન છે ને આ અનાયતન છે, આ ધર્મનું આયતન છે ને આ ધર્મનું અનાયતન છે, એમ જોવે છે. પ્રયોગ એ રીતે થાય છે. ચારિત્ર મૂળના રાગ દ્વેષ હોવા છતાં એવો એક જે જ્ઞાનનો પ્રકાર છે તે નિમિત્ત સાપેક્ષ છે. અને જ્યાં નિમિત્ત સાપેક્ષપણું જ્ઞાનને નથી પણ સ્વરૂપ સાપેક્ષપણું જે જ્ઞાનને છે, જે જ્ઞાનના અંશમાં છે, એમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણું છે. એમાં આ હો ને આ ન હો એ પ્રકાર નથી. જેમ વિતરાગને નથી એમ કેવળ જ્ઞાનીને બધું છે. એક સાથે મસ્જિદ ને મંદિર બે જાણે છે. એમાં એમના પરિણામમાં વિધિ નિષેધ આવતો નથી. તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા છે. જગતના સર્વ અનિષ્ટો જેને કહેવામાં આવે છે તે એક સાથે જણાય છે ત્રણેય કાળના, પણ એમના પરિણામમાં માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ રહે છે, કાંઈ પણ વિચલિત પણ થતું નથી. બીજા અનિષ્ટોને દૂર કરવા માટે એમને અવતાર ધારણ કરવાનો તો પ્રશ્ન નથી, પણ વિકલ્પે ધારણ કરતા નથી. એનું નામ જ્ઞાતા દ્રષ્ટા પણ વિકલ્પ ધારણ કરતા નથી. જ્ઞાન હલતું નથી, વિચલિત થતું નથી એના જ્ઞાતાપણામાંથી. એવું સ્વરૂપ સ્થિરતામાં છે, જામ થઈ ગયું, થરી ગયું એટલે હાલ થરી ગયું. વિતરાગતાની જાતિ એક છે, તારતમ્યતા ભેદ છે, જાતિ ભેદ નથી. એવો એક પત્ર સોગાનીજીના દૃષ્ટિ પ્રકાશમાં છે. પહેલા જ પત્રમાં સ્પષ્ટ થયો છે. સૂક્ષ્મતા ઘણી છે એમના લખાણોની. અટપટું લાગે વિચાર ઉપરથી છલનું જોવે ઉત્કૃષ્ટ શુભ દ્રષ્ટિ કી અપેક્ષા આપકો મહારાજ શ્રી કે વ્યાખ્યાનો કી અનુકૂળતા હૈ. ઉત્કૃષ્ટ સૂપ છે તમારા નિમિત્તની અંદર. આ કાળની અંદર આવું તીર્થંકર દેવને એમની વાણી તમે સોંઝળ રહેનારાને સતત મળ્યા કરે આટલો સુખયોગ હોય ક્યાંથી? અમારે તો છે નહીં ક્યાંથી. અનુકૂળતા હૈ પરંતુ યહાં તો અશુભ પ્રતિકૂળતા એ બહુત હૈ. ગ્રસ્તીનું જીવન છે, બધો અશુભ નો પ્રકાર છે, એ પ્રતિકૂળ છે અને ઘણો પ્રતિકૂળ છે. ફિર ભી હવે બીજો અંશ ઉભો કરે છે. હવે જે જ્ઞાન નો બીજો અંશ છે ને એ બોલે છે. આ એક અંશે બોલી લીધું કે આ ગ્રહસ્થિના જે નિમિત્તો છે એ મને પ્રતિકૂળ છે, મારા સ્ત્રી નું વ્યાખ્યાન મને અનુકૂળ છે. રાગદ્વેષ કર્યો એક અંશે, રાગદ્વેષ ન કર્યો, વિવેક કર્યો એને, એમ કે છે. શું બીજો અંશ હવે બોલે છે જ્ઞાન નો? આ તો ચાલુ વિષય ને અનુરૂપ છે એટલે સંદર્ભ લીધો છે. ફિર ભી મુજે વિશ્વ મે કોઈ ભી પદાર્થ અનુકૂળ હૈ ના પ્રતિકૂળ હૈ. આ જગત માં મને કોઈ પદાર્થ અનુકૂળ પણ નથી ને કોઈ પદાર્થ પ્રતિકૂળ નથી. ઇસ સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું, અથવા તો અનુકૂળ પ્રતિકૂળ ખરેખર એને હું માનતો નથી. માનું છું કહેતા જાય છે ને ના પાડતા જાય છે. એક અંશ બોલે છે, બીજો અંશ પાછો બોલે છે, એને એના ઉપર વટજીને બોલે છે, એને દબાવીને બોલે છે, બેઠ હજી આમ છે અંદરમાં પરિણમન. આ બધી જ્ઞાનીની અંદરની પરિણમનની રમતો છે આ બધી. એ સિદ્ધાંત કો લેકર મેં પ્રતિકૂળતાઓ કો ભી અનુકૂળ હી સમજતા હું, કારણ કે એસી અવસ્થા મેં સાસ્વ સામર્થ કા હી આશ્રય લેતે રહે યહી એક પ્રયોજન રહેતા હૈ, વહ પર તરફ અધર અધિક નહીં અટક પાતે. ઉલટાના એ પ્રતિકૂળ નિમિત્તોમાં એને પ્રતિકૂળતા સમજીને વધારે અટકવાનું નથી થતું, ઉલટાનો સ્વ આશ્રય વિશેષ લઈને પર તરફ ને અટકવાનું બંધ કરીએ છીએ. એવી એવી બહુ સૂક્ષ્મ વાતો બીજે પણ આવી છે, ચર્ચામાં આવી છે, પત્રોમાં આવી છે, ખ્યાલમાં આવી. બે વાત એક સાથે, પરિણમનમાં છે ને કથનમાં ક્રમથી આવે એટલે લોકોને અટપટું લાગે. આમે કે છે ને આમે કે છે આમ શું છે, પણ એ બે હોય છે, એક નિશ્ચય છે અને એક વ્યવહાર છે. આમ છે, નિશ્ચયમાં એકાંત સ્વરૂપનો આદર અને આરાધન છે અને વ્યવહારમાં વ્યવહારનો વિવેક છે. આમ મર્યાદા આમ હોય ને બાકી બીજી રીતે મર્યાદા તૂટીને પરિણમન વ્યવહારનો હોય નહીં. જિનાલયનો પણ આદર કરે અને મસ્જિદનો પણ આદર કરે, કેમ કે અમને તો વિતરાગતા થયેલી છે, અમારે તો બે સંસ્થા છે, અમે તો ત્યાંય વ્યા જઈએ, અમારું કાંઈ ધાર્યું નહીં, હાલ હાલ એમ હોય નહીં. એને નિશ્ચય હતો જ કીધી, એને નિશ્ચય ફિશ્ચય છે ઘણા એવી રીતે કરે. પણ અમે તો મસ્તીમાં આવીએ તો નમાજે પડીએ, ગપ્પા મારમાં તો અમે તો મસ્જિદમાં ચાલ્યા જઈને નમાજ પડવા માંડીએ. અમારી આત્માની મસ્તીમાં તો બધું થાય કે આ એવું હોય નહીં, મસ્તી બસ્તી એવી હોય નહીં,
હોય
એ બધા ગપ્પા છે. આમ આવે છે, ખાખી અઘોરી બાવાઓ થાય છે, જંગલમાં નગ્ન રહે જેવા દિગંબર મુનિઓ રહે છે, એવી જ રીતે કેમ કે હું તો બ્રહ્મ કી મસ્તી મેં હૈ, બ્રહ્માનંદ મેં બિરાજતે હૈ. જો કઈ ગરમ થયા હોય થઈ રહ્યું પછી હું બોલે અને કઈ ભાષાનો મેળ નહીં, ભાવનો તો હોય જ છે. મારે એક વાર થયું હતું, 2017 ની સાલમાં ગયા હતા ગુરુદેવ ની સાથે ગિરનારના યાત્રા. 1200 માણસ ઉપર પહેલા 300-400 માણસ માંડ રહીએ એટલો આશરો, 1200 માણસ રાત્રે કડકડતી ઠંડી મહાવત હતી, પણ ઠંડી બહુ હતી. આ મામીને માહિતી દીધી, સુસવાટો ઠંડી નો હતો, ઉપર તો પવન બહુ હતો. પાછો એ પથ્થર ચેટીની બાવાની જગ્યામાં અમે સુવા ગયા હતા. જગ્યા નહોતી એટલે પછી એક 2-4 બાવા પડ્યા હતા બરાબર, કે આયા હું રહ્યો. એને તો શું છે કે મસ્તી કહેવાય, પણ એ મૂળ ચલમની ઓલી ગાંજાની મસ્તી હોય છે, આનંદ બ્રહ્માનંદની મસ્તી નથી હોતી. તમે ખાખી પીડ્યા છે, તમે તમારા છાના મને પીડ્યા રહેજે, હું એને બતાવશો નહીં. કે બાબાએ કીધું કે એ કદાચ કાંઈક બોલતા હોય, ગમે એમ કરતા હોય, કોઈ પધરાડું પાડતા હોય, વાત કરતા હોય, કાંઈ ઠેકાણું ન હોય, કે તમારે એને ન બતાવવા. કે 11 વાગ્યા હતા, 3 વાગે ઉઠીને પાછું ઉપર, 5 મિનિટ કે જવું હતું એટલે 3-4 કલાક પીડ્યા રહેવાનું હતું. કંતાન મંતાન ના ગાડલા બાડલા તો ક્યાંથી નહીં લાવે, કંતાન નાખીને. ઠંડી બહુ હતી એટલે નીચે તો ધાબું સિમેન્ટનું ધાબું હતું, પથ્થર. 3-4 કલાક લાંબો માં કરો, એક જ ઓળીમાં 3-4 બાવા હતા, અમે 2-3 જણા હતા. હું કાંતિભાઈ બધા પ્રાણભાઈ બધા રહેતા. તો એ મસ્તી એટલે શું છે કે વિવેક ન કરી શકે એ પ્રકારની મસ્તી. વ્યવહારનો વિવેક પણ છૂટી જાય એવું સમ્યક જ્ઞાનમાં બનતું નથી. ને વ્યવહારનો વિવેક છૂટી જાય તે સમજવું કે સમ્યક જ્ઞાનમાં તો નામ નિશાન ત્યાં નથી. મસ્તીની અને અધ્યાત્મની વાતો બધી પોકળ છે, બધા ઢોંગ છે, એ બધી ખોટી જૂઠી વાતો છે, એમાં કાંઈ દમ નથી. જ્ઞાની નું જ્ઞાન પરિણમે છે, એનો નિશ્ચય તો અલૌકિક છે પણ એનો વ્યવહાર પણ અલૌકિક છે. એટલે નિશ્ચય વ્યવહાર યુક્તિ જે જ્ઞાન દિશાનું, સાધક દિશાનું પરિણમન, એ સાધકનું અલૌકિક પરિણમન કહેવામાં આવે છે.
જય હો પરમ કૃપા શ્રી કાન ગુરુદેવ નો, જય હો રુદ્રાગી નિગમ પર જિન ધાર મનો, જય હો.